રાજકોટમાં તારીખ 25/5/86 જ્ઞાનગોષ્ઠી બોલ 167-171 ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
રાગ થાય છે પર્યાયમાં, જીવી પર્યાયમાં એ હકીકતને વ્યક્ત છે, છતાં પણ એ રાગને જીવનો કેવો, કે રાગ થાય એટલે પૂતગલનો કેવો, એવો એક પ્રશ્ન. એનો ઉત્તર, રાગ પોતાની પર્યાયમાં થાય છે, એટલે કે બહિર્મુખ પર્યાયમાં થાય છે. રાગ બહિર્મુખ પર્યાયમાં થાય છે, પોતે જ એનો કર્તા છે, પોતે પરમે છે માટે તેને એનો કર્તા કહેવામાં આવે છે. તેથી પર્યાય દ્રષ્ટિથી રાગ જીવનો છે, પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને જોવામાં આવે તો એ રાગ જીવની પર્યાયમાં થાય છે, રાગ જીવનો છે. એક પડખું બતાવ્યું, વિશેષનું પડખું બતાવ્યું. વિશેષની અપેક્ષાએ, પર્યાયની અપેક્ષાએ એ રાગ જીવનો છે એમ કહ્યું. હવે બીજી અપેક્ષાથી જુઓ, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિથી, દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને જોવામાં આવે તો દ્રવ્ય સ્વભાવમાં રાગ છે જ નહીં. જ્યારે પર્યાયમાં મિથ્યાત્વ છે ત્યારે દ્રવ્ય સ્વભાવમાં મિથ્યાત્વનો અભાવ છે. એ સમયે રાગ પર્યાયમાં થાય છે, તે સમયે જ એક બીજું સામાન શુદ્ધ પડખું છે. પર્યાયમાં અશુદ્ધતા છે, તે જ સમયે દ્રવ્ય શુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્ય સ્વભાવમાં, બોલો પર્યાયમાં અવસ્થામાં રાગ છે, પણ દ્રવ્ય સ્વભાવમાં રાગ છે જ નહીં. તેથી તે કારણે તે અપેક્ષાથી જોવામાં આવે તો રાગ જીવનો નથી, રાગ સ્વભાવમાં નથી માટે જીવનો નથી. પણ ઉદગલના લક્ષે થતો હોવાથી, કેમ કે રાગનું નિમિત્ત કારણ પોતાનો આત્મા નથી, રાગનું નિમિત્ત કારણ કર્મનો ઉદય છે, ઉદગલ છે. આત્મા સ્વયં પોતે પોતાની ગ્રહે પોતાના કારણે રાગરૂપે પ્રણતો નથી, કેમ કે એમાં રાગરૂપે થવાનો સ્વભાવ જ નથી. તેથી સામાન્ય પ્રકૃતિ જોવામાં આવે કે રાગ સ્વભાવમાં નથી, એ પણ ઉદગલના લક્ષે, ઉદગલના આશરે, કર્મના લક્ષે થતો હોવાથી ઉદગલનો છે, જીવનો ભાવ નથી, જીવનો સ્વભાવ ભાવ નથી. પણ એ ઉદગલના લક્ષે થાય છે, માટે તે ઉદગલનો છે, જીવનો નથી. બે પડખાનું જ્ઞાન કરીને પ્રયોજનની સિદ્ધિ વ્યવહારના પક્ષે છે કે નિશ્ચયના પક્ષે છે? જ્ઞાન બેનું કરવાનું કહ્યું, જ્ઞાન બેનું કરજે. કે પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો હું મારા સ્વભાવને ભૂલીને હું સ્વયં અપરાધ રૂપે કરું છું, મને કોઈ કર્મ અપરાધ કરાવતું નથી, એમ એ પડખેથી ખ્યાલમાં લીધા પછી બીજા પડખેથી જોવાની વસ્તુ છે કે એણે અનંતકાળથી જોઈ નથી. બીજું પડખું, એક પડખાનો ખ્યાલ કર્યો છે, વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. વ્યવહારને એ જીવનો કયો, પણ નિશ્ચય નહીં, એ પૂતગલનો ભાવ છે, જીવનો સ્વભાવ ભાવ નથી. હતો હોવાથી પૂતગલો છે એમ બે નહીં દ્વારા બે નહીંનું જ્ઞાન કરાવીને વ્યવહાર નહીંથી સ્વીકાર કર્યા પછી શુદ્ધ આત્માનું અવલંબન લઈને એ વ્યવહાર નહીંના વિષયમાં જે પર્યાયમાં રાગ થાય છે પરાશ્રિત, એ શુદ્ધ આત્માનું અવલંબન લેતા રાગનો અભાવ થઈ જાય છે. અભાવ થાય માટે રાગ એ આત્માનો સ્વભાવ નથી. અભાવ થાય છે રાગનો માટે રાગ એ આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ છે. અને સ્વભાવ દ્રષ્ટિએ એ પૂતગલના ભાવો છે, જીવનો ભાવ નથી. એ બે વાત કરી
168.
ચારિત્રની પર્યાયમાં રાગ વિભાવ વિકાર છે. એ વખતે પર્યાયમાં રાગના અસ્તિત્વ વખતે પણ શુદ્ધ આત્માનું સંતાન ને શુદ્ધ આત્માનું જ્ઞાન થઈ શકે છે એમ કહ્યું. એટલે આત્મામાં બે પર્યાય પ્રગટ થાય છે અનાદિ. એક ઉપયોગ નામ જાણવાની ક્રિયા પણ પ્રગટ થાય છે અને એક પરાશ્રિત રાગ પણ પ્રગટ થાય છે. એ રાગના બે પ્રકાર, એક મિથ્યાત્વનો રાગ, શ્રદ્ધાનો વિપરીત, ચારિત્રનો રાગ. એક ઉપયોગ પણ પ્રગટ થાય છે અને રાગ પણ પ્રગટ થાય છે. માટે પરાશ્રિત પર્યાયમાં રાગ છે, જ્ઞાન ઉપયોગમાં રાગ નથી. ઉપયોગમાં જાણવાની ક્રિયા છે માત્ર. ઉપયોગને તો સ્વભાવનો અર્થ થયો, ચૈતન્યનું વિધાયી પરિણામ થયા. એક સાથે જ્ઞાન અને રાગ ઉપજે છે પણ જ્ઞાનમાં રાગ નથી ને રાગમાં જ્ઞાન નથી. બે ભાવ ઉપજે છે. એક જ્ઞાયક ભાવ તો ધ્રુવ શાશ્વત છે, એ તો ઉપજતો વિનતો નથી, એમાં તો રાગ છે નહીં. પણ એક સમયમાં સમય એક બે ગુણ અને બે ગુણની બે પર્યાય, એક જ્ઞાન ગુણની પર્યાયમાં જાણવાની ક્રિયા પ્રગટ થાય છે અને બીજો ગુણ શ્રદ્ધા ચારિત્ર બેને અભેદ કરીને એક બાજુ વિભાવ પ્રગટ થાય. હવે એ પરાશ્રિત પર્યાયમાં રાગ થાય છે એમ કહ્યું. એટલા માટે ઉપરનો અનુસંધાન કાલે વાત કરી રહ્યા છે. ઉપયોગમાં રાગ તે જ નહીં, ઉપયોગમાં રાગ જણાય જાણવાના કાળે ભૂલી જાય છે. જણાય ખરો રાગ ઉપયોગમાં, પણ એ ઉપયોગમાં એટલો રાગ જ નથી ગણાતો. એ ઉપયોગમાં જ્ઞાયક પણ ગણાય છે. અજ્ઞાની રહો નિરંતર એક સમયનો જે ઉપયોગ પ્રગટ થાય છે જાણવા દેવાની ક્રિયા, એમાં જ્ઞાયક પણ ગણાય છે અને એમાં રાગાદી પણ ગણાય છે. બે નો પ્રતિભાસ થાય છે એવી ઉપયોગની સ્વચ્છતા છે. એટલે તો એ ભેદ જ્ઞાન કરે કે પછી એકતા કરે એના હાથમાં છે. રાગ ગણાય તો રાગ મારો તો એકતા કરે છે અને એ ઉપયોગમાં જ્ઞાયક ગણાય છે. જ્ઞાયક હું તો રાગથી પ્રથમ અનુભૂતિ થાય છે. સમયે ઉપયોગ પણ ઉત્પન્ન થાય, રાગ પણ ઉત્પન્ન થાય, રાગ ઉપયોગમાં જણાય અને જાણવાના કાળે ભેદ જ્ઞાનનો અભાવ હોય તો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે અને ભેદ જ્ઞાનનો સદભાવ હોય તો જ્ઞાનનું જ્ઞાન પ્રગટ કરે. એ પોતાના પુરુષાર્થ પર આત્મા આધાર છે, ઊંધો કરતો. હવે બીજો પ્રશ્ન આવ્યો 66 એમાં ને એમાં અનુસંધાનમાં કે ગ્રીકમાં રાજ કયો છે જીવ અને ગ્રીકમાં પૂગલનો, તો કઈક કિલે બાંધો ને આ બે વાત સ્વીકાર કરો તો મૂંઝવણ અમને થાય છે. મૂંઝવણ થાય ગરીબમાં જો રાહ જીવ્યો અને ગરીબમાં ઉજવ્યો, એના કરતા ખીલે બાંધો એક વસ્તુ થઈ ગયો એવો પ્રશ્ન છે. એક ખીલે બાંધો ને ઉત્તર બે અપેક્ષાથી કહેવાય છે. જો આ અપેક્ષા જ્ઞાનના અભાવમાં ઝઘડા ઉઠે છે. અપેક્ષા જ્ઞાનનો ખ્યાલ ન હોય કઈ અપેક્ષાનું કથન છે અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ થયું છે એ બે વાત જો લક્ષમાં ન હોય તો જૂનાગઢનું રહસ્ય ખ્યાલમાં આવતું નથી. જે અપેક્ષાથી કહેવાય છે તે અપેક્ષા એ કિલ્લો પાકવો જ છે, ઉતરાય તો ચૂકો, હવે એનો વિસ્તાર કરે. લાગને સર્વથા પરલોક માને તો જીવ પ્રસન્ન થઈ જશે. સર્વથા રાગ છે તે પૂતગલનો જ છે, એકાંત છે, ઓ એકાંત છે. પ્રસંગિત જીવનો ને પ્રસંગિત પૂતગલનો તો સ્યાદવાસી થઈ જાય. પણ સર્વથા એ રાગ છે એ પૂતગલનો જ છે, પરનો જ છે, એમ પરમાત્મા જે માને તો પ્રસંગી થઈ જશે. અને બીજું પણ બેમાં સર્વતા સંભળાતો છે અને રાજને સર્વતા પોતાનો જ સ્વભાવ છે એમ માનશે તો રાગ નીકળી શકશે નહીં. રાગનો અભાવ તો કાયમ થાય. બાકી પહેલા રાગ પોતાના અપરાધથી પોતે જ કરે છે, સ્વતંત્રપણે કરતા તેને કરે છે. રાગને વેદ જ્ઞાન નો અભાવ છે, અજ્ઞાન છે, ત્યાં સુધી કરતા થાય છે. પણ એક ખ્યાલ રાખવા જેવું છે કે અજ્ઞાની નો આત્મા પણ વિશેષ અપેક્ષા એ રાગ નો કરતા થાય છે. સામાન્ય અપેક્ષા એ અજ્ઞાની નો આત્મા પણ સામાન્ય અપેક્ષા એ કરતા થતો નથી. કેમ કે સામાન્ય પણ શું નિષ્ક્રિય અકારક અને અવિગત છે, એથી સદુપો ન ભવતી તે રૂપે આત્મા થતો નથી. માટે તેનો કરતા નથી, વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. અને વિશેષ અપેક્ષા એ પાછો રાગભાવ કરતા પણ બને છે. વેદ જ્ઞાન નો સદભાવ હોય ત્યાં રાગને સર્વતા પોતાનો સ્વભાવ છે માનશે તો રાગ નીકળી શકશે નહીં. માટે પહેલા પ્રથમ શું કરવું, પહેલા રાગ પોતાના અપરાધ થી પોતે જ કરે છે, કર્મ કરાવતો નથી. શુદ્ધ નૈતિક જયારે ચુપ થાય છે આત્મા, ત્યારે સ્વયં તે અજ્ઞાન રૂપે પરણીને રાગને કરતા મળે છે. કર્મ રાગ કરાવતો નથી, કર્મ પણ રાજનો કરતા નથી ને ટીકાળી દ્રવ્ય પણ રાજનો કરતા નથી. એ રાગનો કરતા અશુદ્ધ ઉપાદાન છે તત્સમયની યોગ્યતા. જો કર્મ થી રાગ થાય તો એ આત્મા પરાધીન થઈ જાય. અને ટીકાળી દ્રવ્ય શુદ્ધ ઉપાદાન જો રાગની રચના કરે તો એનો સ્વભાવ થઈ જાય. અને રાગ પર્યાયમાં ન હોય તો અસમાનમાં ન થો. રાગ એ કરો પર્યાયમાં, એનો કરતા કોણ છે કે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય પણ કોણ, શુદ્ધ આત્મા અશુદ્ધ પરિણામનો કરતા થતો નથી. તેમ કર્મથી પણ રાગ થતો નથી. રાગ એક સમયનું પર્યાયમાં એની યોગ્યતાથી સત્તાથી પ્રગટ થાય છે. પછી ઉપચારથી જીવ પ્રણવે છે માટે જીવ એનો કરતા છે એમ પણ કહેવાય. સ્વભાવ દ્રષ્ટિએ ઉદ્ગલમાં વ્યાપે છે એમ પણ કહેવાય. ઘણી અપેક્ષા રહી આમાં કિલે બંધાઈ જે અપેક્ષા કહેવામાં આવે તે અપેક્ષાએ તે વાક્ય સત્યા કેમ સમજવું, એનું નામ કિલો છે. શું કહ્યું, આમ ટૂંકની વાત તો એમ જ આવે કે રાગ પોતે સ્વતંત્રપણે અપરાધી થઈને રાગને કરે છે, એટલે આત્મા રાગને કરે છે, આત્મા રાગને કરે છે એ વાત ધામ ઉપર અનાદિની આવી છે. પણ ભગવાન આત્મા રાગ નો અકારક રહી રીતે સફેદ થાય રાગ નો કરતા ભરે એ અશુદ્ધ ઉપાદાન એનો કરતા છે. શુદ્ધ ઉપાદાન ત્રણ સાલ માં કરતા નથી. સદુપો ન ભવતી તે રૂપે થતો નથી, માટે તે આત્મા એનો કરતા નથી. પણ સુખવા વાક્યમાં એવો કે ભેદ જ્ઞાન નો અભાવ છે, અજ્ઞાની છે, ત્યાં સુધી તે રાગને કરે છે અને દુઃખને ભોગવે છે એમ સંમત કરવું, રાગનો કરતા છે એમ સંમત કરવું, એમ એકાંતે અકર્તા છે, અકર્તા છે, અકર્તા છે એમ નહીં લેતો પસંદી થઈ જાય ઉપર આવી ગયું. બહુ જીના ધન છે, બુદ્ધ રહસ્યવાનો છે, થોડા પામે છે કારણ આ છે. ઘણું બુદ્ધ અને ખૂબ ધીરજ શાંતિથી મધ્યસ્થીને અને પ્રયોજન પોતાનું શેમાં સિદ્ધ થાય છે, પ્રમાણના પક્ષમાં રહેવું, વ્યવહારના પક્ષમાં રહેવું, કે નિશ્ચયના એકાંત પક્ષમાં છે ત્યાં જવું, કે નિશ્ચયના પક્ષમાં આવીને પક્ષાતિક્રમ થઈ જવું, તેમાં પોતાનું હિત છે વિચારવાનું. બહુ સારું કર્યું. બે પડખા જાણીને વર્તમાન પડખાનો લક્ષ છોડીને શ્રીકાળ પડખા તરફ ફરતા આત્માનો અનુભવ થતા અને બે પડખાનું ભેદ છે તેમ જ્ઞાન થાય છે. શુદ્ધ આત્માની અનુભૂતિ થતા પક્ષાતિક્રમ થાય છે અને બે નયનો એ જ્ઞાતા છે, પણ કોઈ નય પ્રતિરણ કરતો પક્ષાતિક્રમ થવા માટે છે. કઈ નીચેના પક્ષની વાત કરીને નીચેના પક્ષમાં અટકવાનું નથી, વ્યવહારના પક્ષની વાત તો દૂર રહો તો પહેલેથી જ અમે એને ગૌણ કરીને અભૂતાર કરતા આવીએ છીએ. જો સમયકાળ સુધી આવ્યો ને વ્યવહારનો પક્ષ રહી ગયો તો સમયસાર તો સમજી શકું નથી. અને સમયસાર સુધી આવીને નિશ્ચયના પક્ષમાં આવ્યો તો પણ આત્માનો અનુભવ થવાનો નથી. રાગનો કરતા છે વ્યવહારનો પક્ષ છે, રાગનો હું કરતા નથી નિશ્ચયનો પક્ષ છે. નિશ્ચયના પક્ષમાં કરતાનો વિકલ્પ ઉઠે છે જ્યાં સુધી પણ અનુભવ થતો નથી. વિકલ્પ એનો સાચો છે, આત્મા જેવો છે એવો શુદ્ધ અને અકર્તાને નિશ્ચય ખ્યાલમાં લીધો, પણ રાગનો આત્મા કરતા છે એ તો પરખવું જ એને ખોટું કહેવું. અકર્તાને કરતા માંડો એનો તો કોઈ અનુભવનો પ્રશ્ન છે, પણ અકર્તાના પડખાના મુખમાં આવ્યો અને વિકલ્પમાં આવ્યો તો પણ અનુભૂતિ ન થાય. માટે અકર્તા તો વિકલ્પ છોડીને હું જ્ઞાયક છું અને જ્ઞાયક છું વિકલ્પ છૂટે અનુભવ થાય તો કરતા અકર્તાનો જ્ઞાતા થાય છે. કરતા અકર્તા, કરતા ધર્મ ને અકર્તા ધર્મ નહીં જ્ઞાતા થઈ જાય છે. ભોગતા ભોગતાનો જ્ઞાતા થાય છે, કોઈ પક્ષ જળ કરતો નથી. એવી અલૌકિક વાત સમયસારમાં છે. માટે પેલા રાગ પોતાના અપરાધથી પોતે કરે છે, આવ્યું પોતે સ્વતંત્રપણે કરે છે, કર્મ રાગ કરાવતો નથી. ક્રોધ આવ્યો મને, ક્રોધ તમને આવ્યો તો તું ક્ષમા ભાવમાં ન ગયો તો એ તો અપરાધ સારો થયો. બીજાએ સારું અપમાન કર્યું ને બીજાના કારણે તને ક્રોધ ક્યાં થાય છે? એક ક્રિયા બીજા ક્રિયાના પરિણામનો કરતા ત્રણ કાળમાં બની શકતો નથી. એ રીતે નિર્ણય કરીને પછી સ્વભાવ વૃત્તિ કરાવવા. વર્યાયનું જ્ઞાન બરાબર કર્યા પછી એમાં અટકવાનું નથી, આગળ વધવાનું છે. એ બહુ સીધો માણસ પોતાના અપરાધનો શિકાર કરે છે. હો અપરાધનો શિકાર કરવા છતાં એ આત્મા નિરપરાધી બની શકતો નથી. અપરાધના શિકાર માત્રથી આત્મા નિરપરાધી બનતો નથી, બંધના જ્ઞાન માત્રથી બંધ છેદાતો નથી. પછી પછી શું કરું? આ નક્કી કર્યું કે હું અપરાધી છું, રાજમોહ કરતા છું, કોઈ કર્મથી રાજ થતો નથી, પોતાના દોષનો સ્વીકાર કર્યો. પછી દોષ કરે કે દોષના સ્વીકાર માત્ર નથી, દોષનો અભાવ થતો નથી. રાજ પછી શું કરું? સ્વભાવ નક્કી કરાવવા. સ્વભાવ આત્માનો જ્ઞાનાનંદ આત્મા છે સ્વભાવ નાયક, એ દ્રષ્ટિ કરાવવા. રાગ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ નથી ત્યાં નાયક મારી ગયો. રાગ મારું સ્વરૂપ નથી તો જ્ઞાનાનંદ આત્મા છું, દ્રષ્ટિ દરિયો ઉપર આવે. ઉપાધિ ભાવ છે, સ્વભાવ ભાવ નથી, ઉપાધિ ભાવ છે. રાગ માટે કર્મજન્ય કરીને કર્મના સંબંધથી થાય છે. ઉપરમાં એમ કહ્યું કે કર્મ રાગને કરાવતું નથી, અહીંયા કહ્યું કે કર્મજન્ય છે. બેમાં શું સમજવું? ઉપર એમ કહ્યું કે કર્મ રાગને કરાવતો નથી, અહીંયા કે જે કર્મજન્ય છે. પરત વિરોધના વિરોધ છે, કર્મના સંગે થાય છે માટે કર્મજન્ય કહેવામાં આવે છે. કર્મજન્ય કહીને રાગનું લક્ષ છોડાવીને સ્વભાવનું લક્ષ કરાવ્યું છે. રાગનો સ્વીકાર કરી હવે રાગ મારો સ્વભાવ નથી એનું લક્ષ પડી પર્યાસિકની ચક્ષું બંધ કરી અને રાગથી ભિન્ન જ્ઞાનાનંદ પરમાત્માની લક્ષ કરે દ્રષ્ટિ કરે તો આત્માનો અનુભવ થાય ને રાગની જગ્યાએ તમે થતું જગત થાય. બે નહીં એ જ્ઞાતા થઈ ગયા. 169 ઉપાસવાનું કેમ ન થયું? આત્મા વિકારથી ભિન્ન છે એમ કેમ ન થયું? સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન છે એમ એટલું જ કેમ કહ્યું? આત્મા રાગથી ભિન્ન, વિકારથી ભિન્ન એવો શબ્દ કેમ થકી ગાતામાં ન વાંચો? એમ શીખનો પ્રશ્ન છે. એનો ઉત્તર, અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન, અન્ય દ્રવ્યો એના ભાવો, અન્ય દ્રવ્યો થી ભિન્ન નહીં, અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન. એટલે કે દ્રવ્ય કર્મ એ અન્ય દ્રવ્ય છે, એમાં અનુભવ છે ક્રોધ માન માયા લોભનો, પૂર્વે અજ્ઞાન નિમિત્ત પામીને તથા પ્રકારનો રસ બંધાણો છે ઉદયમાં આવે છે, એ એનો અનુભવ છે. એમાં એ દ્રવ્ય કર્મનો ભાવ કર્મ છે. ભાવ કર્મ બે જગ્યાએ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય. જીવમાં પણ ભાવ કર્મ થાય અને ઉદગલમાં પણ ભાવ કર્મ થાય. બે જગ્યાએ ભાવ કર્મ, એક ભાવ ને દ્રવ્ય. તો કહે છે જો અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન, એટલે અન્ય દ્રવ્યમાં જે એનો અનુભવ ક્રોધાદીનો છે એનાથી ભિન્ન ઉપાસતા વિકાર ને પર્યાય ઉપરનું પણ લક્ષ છૂટીને સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે. ત્યાં નૈમિતિક ભાવ ઉત્પન્ન થતો નથી. નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાનનું લક્ષ શું? નિમિત્તના લક્ષે નૈમિતિક ભાવ થવા દીધો નહીં. નિમિત્તનું લક્ષ છૂટી ગયું અને સ્વભાવનું લક્ષ આવતા નૈમિતિક રાગનો અભાવ થઈ ગયો, ઉત્પત્તિ ન થઈ અને પર્યાયનું લક્ષ પણ એમાં લ્યું નહીં. વિકારથી ભિન્ન પર્યાય ઉપરનું પણ લક્ષ છૂટીને સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે. ઘણી વાર તો આ ગુરુદેવે આપણે ત્યાં છઠ્ઠી ગાથા લીધી હતી પણ પાછું ભૂલાઈ જાય. 170 આત્મા પ્રમત અપ્રમત પણ થતો નથી, એટલે શું? છઠ્ઠી ગાથામાં છે કે આત્મા અપ્રમત કે પ્રમત 14 ગુણ સ્થાન રૂપે થતો નથી, 9 તત્વ રૂપે આત્મા થતો નથી. આપણે આવ્યું તું 9 તત્વ બધા સ્વાંગ છે, ટેકમાં આવ્યું તું શનિવારે કાલે, બધા સ્વાંગ છે, આત્માનો સ્વભાવ નથી. પુત્ર આત્મા શુભ અશુભ રૂપે થતો નથી, એટલે આત્મા શુભાશુભ રૂપે પરણમે છે એમ આવે અને આત્મા શુભાશુભ રૂપે થતો નથી એનો અર્થ શું સમજવો? કે શુભાશુભ ભાવ એ પર્યાયનો ધર્મ છે, શુભાશુભ ભાવે થવું એ જીવનો ધર્મ નથી, જીવનો સ્વભાવ નથી. એ જ્ઞાયક ભાવ પોતે જ્ઞાયક ભાવ છોડીને જીવ તત્વ આશ્રવ રૂપે થતું નથી. આશ્રવ આશ્રવ રૂપે થાય છે ત્યારે જીવ જીવ રૂપે રહે છે, જીવ પોતે આશ્રવ રૂપે થતો નથી. જીવનું જીવત્વ છૂટતું નથી, જીવનું સુધત્વ છૂટતું નથી. જીવ નિજ ભાવ પારણામિક ભાવને છોડતો નથી ને ઉદય ભાવે થતો નથી. આ તો ક્લાસ તો હમણાં બહુ હાલે છે, ઘણું હાલી ગયું છે, આમાં આવ્યું છે કે નહીં એવું કાંઈ. હવે તો બધું પાંચ પ્રકારના ભાવો અસાધારણ, પારણામિક ભાવ, દ્રવ્ય સ્વભાવનો, ઉદય ભાવ પર્યાયનો. તો જો અહીં શું કે છે, આત્મા, આહા, જ્યાં આત્માની વાત આવે ને ત્યાંને અશુદ્ધ આત્મા દેખાય છે, મોટામાં મોટી ખામીને ભૂલ આ થઈ ગઈ. જ્યાં આત્માની વાત આવે ત્યાં આત્મા અશુદ્ધ જ હોય ને, એટલે ભાઈ આશ્રવની અશુદ્ધતા છે. આત્મા અશુદ્ધ ન હોય, થયો નથી, થતો નથી ને કોઈ કાળે થવાનો નથી, અશક્ય છે. શુભાશુભ રૂપે થતો નથી. કપડું માટીના સંગે પર્યાયમાં મેલું છે તે વખતે કપડું મેલું થયું જ નથી. હવે આ ક્યાં લઈ જવું? ઉપલબ્ધ દ્રષ્ટિએ દેખાય કે કપડું મેલું છે, કપડું રાતું છે, કપડું રાતું થયું નથી. રંગ રાતો છે, કપડું સફેદ છે. એમ આત્મા શુભાશુભ રૂપે, આશ્રવ રૂપે, રાગ રૂપે, ભાવકર્મ રૂપે, કર્મ ચેતના રૂપે થયો નથી એને ભગવાન આત્મા કહે છે. પરમાત્મા દેવાદી દેવ શુદ્ધ જીવ તત્વ સામાન્યને આત્મા કહે છે. આત્મા શુભ અશુભ થતો નથી. જો આગળ શુભ અશુભ રૂપે થાય તો એમ, એટલે આત્મા પોતાના નિજ પારણાની ભાવને છોડી દે અને અવૈધ ભાવ રૂપે થઈ જાય. આત્મા સુખમય પોતાનો સ્વભાવ છોડી અને આત્મા દુઃખી થાય એમ કોઈ કાળે બનતું જ નથી. એ ચાર ગતિના જીવો દુઃખ ભોગવે છે. હા હા, ચાર ગતિના જીવો દુઃખને ભોગવે છે. હવે કયો જીવ દુઃખને ભોગવે છે અને કયો જીવ એ વખતે દુઃખનો અભોગતા રહી જાય છે, આ ભેદ જ્ઞાનની કળા જ્યાં સુધી વિચારે નહીં ત્યાં સુધી સ્વીકારી અને વર્તમાનની એકતા છે. વેદના દ્રવ્ય પર્યાય વચ્ચે જ છે, પર પદાર્થો પ્રકટ છે. એની આરે આત્માને કઈ લેવા દેવા? આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં કોઈ બહારના પદાર્થ આવતા નથી. આત્મા દુઃખી છે કઈ નહીં નું કથન છે. આત્મા દુઃખથી મુકાય છે એ કઈ નહીં નું કથન છે. અને આત્મા અનાદિ અનંત સુખમય છે એ કઈ નહીં નું કથન છે. હવે નહીં નું જ્ઞાન ન હોય અને પછી ભાઈ વાદ વિવાદ ને તકરાર કરે તો કઈ આમાં પહોંચાય એવું નમરે, પોતે સમજીને સમાય તો કામ. હા, આચાર્ય ભગવાન કે છે, પૂજ્યપાદ આચાર્ય, કે જ્યારે આત્મા આત્માનો ગુરુ થશે ને ત્યારે જ આત્મા સમજી શકશે. નિશ્ચયનું વાક્ય છે, આત્મા આત્માનો ગુરુ થાય ત્યારે જ સમજાય ને, ત્યારે શ્રી ગુરુને નિમિત્ત કહેવા. બીજાના સમજાવ્યા અત્યાર સુધી કોઈ સમજ્યું નથી, કોઈએ કોઈને સમજાવ્યું નથી અત્યાર સુધી. જ્યારે પોતે પોતાથી સમજે ત્યારે શાસ્ત્રને કે ગુરુને નિમિત્ત કહેવા. એક દ્રવ્યથી બીજા દ્રવ્યના પરિણામ કેવી રીતે થાય? તો પછી આ બધો વ્યવહાર ઉડી જશે ભાઈ. વ્યવહાર વ્યવહારના સ્થાને છે એવું જ્ઞાન થઈ જશે. વ્યવહારનો પક્ષ ઉડી જશે, વ્યવહારનું જ્ઞાન રહી જશે. વ્યવહારના જ્ઞાનથી જ્ઞાનનો અભાવ નહીં થાય, વ્યવહારના પક્ષનો અભાવ થઈ જશે. પર્યાયનું જ્ઞાન તો રહી જશે, આત્મા એટલે જાણે અશુદ્ધ થઈ ગયો, સંસારમાં છે ને માટે અશુદ્ધ થઈ ગયો આત્મા. એ જો આવ્યો તો પ્રશ્ન, તે દિલ્હીના બેન હતા, એને પ્રશ્ન કર્યો કે ભાઈ ઘણા પંડિતો કહે છે કે વર્તમાનમાં સંસારી જીવ છે અને અશુદ્ધતા છે પર્યાયમાં, ત્યારે આ દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું. તો કહ્યું ના, દ્રવ્ય અશુદ્ધ થતો નથી, એનો સાતમા કળશમાં ખુલાસો છે. જે શુદ્ધ વસ્તુ શુદ્ધપણાને નથી છોડતી, અહીં કોઈ આશંકા કરશે કે જીવ વસ્તુ જ્યારે સંસારથી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે? ઉત્તર આમ છે, જીવ વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિએ વિચારતા ત્રણેય કાળ શુદ્ધ છે. ત્રણેય કાળ, ભૂત વર્તમાન ને એક વર્ષનું નિરાલંબી નિત્ય નિરાવરણ, આ પરિપૂર્ણ ને નિરાવરણ, જેને ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો સંબંધ થયો જ નથી. અલૌકિક એક વર્ષાની વાત, એક જ્ઞાનીનો જન્મ થાય ત્યારે સામાન્ય પડખું બતાવે, સામાન્ય પડખું અજ્ઞાની બતાવી શકતો નથી. કેમ કે વિશેષનો જ્યારે પરિચય, કામ ભોગ બંધનની કથા, વિશેષ જ દેખાય છે, પર્યાય જ દેખાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળો આત્મા દેખાય છે. આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી. જો શુદ્ધાત્મા, શુદ્ધાત્મા સુભાષુદ્ધ રૂપે પરિણમતો નથી, તેથી પ્રમાત અપ્રમત રૂપે પણ થતો નથી. અપ્રમત સાતમે ગુણ સ્થાને થી તેરમે ગુણ સ્થાને છે, તે પર્યાય રૂપે આત્મા થતો નથી. આત્મા એક રૂપ ના એક ભાવ સ્વરૂપ છે, સુભાષુદ્ધ રૂપે થતો નથી, તેથી પ્રમત રૂપે થતો નથી ને અપ્રમત પણે થતો થતો હોય તો તેનો અભાવ થઈને અપ્રમતપણે થાય, પણ પ્રમત રૂપે થતો નથી, તેથી પ્રમત કે અપ્રમતના પર્યાયના ભેદ રૂપે આત્મા થતો નથી. એક રૂપ ના એક ભાવ સ્વરૂપ છે દ્રષ્ટિનો વિષય. ચિદાનંદ આત્મા અનાદિ અનંત એક રૂપ છે, એ અનેક રૂપે થતો જ નથી. રાજા પાંચ માઇલ ના ઘેરાવામાં જાય લશ્કરથી કે રાજા નીકળો, પણ રાજા કે સમુદાયમાં, સૈન્ય સમુદાયમાં રાજા તો એક જ છે. રાજા પાંચ મેલના ખિલામાં ક્યાં ગયો છે? એમાં ભગવાન આત્મા તો એક જ છે. અનંત પર્યાય પ્રગટ ભલે થાય, સર્વ અવસ્થાને વિકે નારો સદા જણાય, પણ એ વાત એને તારવીને અંદરમાંથી શુદ્ધ નહીં દ્વારા શુદ્ધાત્માને જુદો કાઢે તો કામ થાય. એક રૂપ નાયક ભાવ સ્વરૂપ છે અનાદિ અનંત. એક નાયક નો જડ રૂપે થતો નથી, સુભાષ રૂપે થતો નથી, એટલે જડ રૂપે થતો નથી એમ કૌંસ કર્યો છે સમિતારમાં, છઠ્ઠી ગાથામાં 171. કઈક આ ખીલે બંધાય તો સારો, અટમ પટમ ગરીક માં ને ગરીક માં ને ગરીક માં હમણાં હમણ અપેક્ષા કેવો છે કે જે અપેક્ષા એ જીવ અશુદ્ધ છે તે અપેક્ષા એ જીવને અશુદ્ધ કહેવાય, પણ બીજી અપેક્ષા એ જોવામાં આવે તો જીવ શુદ્ધ જ છે. એ બે અપેક્ષા એ બે કથન જેમ છે તેમ બરાબર છે, એ કેવો છે? હવે બેને જાણીને પછી પ્રયોજન શેમાં સિદ્ધ કરવું? એ એક આત્મા એક કિલે છે, આ તો પર્યાય અપેક્ષા એ શુદ્ધતા છે ને દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે. હવે પર્યાય અપેક્ષા એ જે આત્માને અશુદ્ધ થયો તે વ્યવહારની નું કથન અભૂતા છે. આત્મા અશુદ્ધ થયો નથી, આશ્રવ અશુદ્ધ થયો છે, વ્યવહાર જીવ અશુદ્ધ થાય છે, શુદ્ધ આત્મા કર્મકાળમાં થતો નથી. અખિલો વ્યવહાર જીવ અને નિશ્ચય જીવ, જીવ એક એનું પ્રતિપાદન બે. બંધમોક્ષ રૂપે પણ પરમે છે અને બંધમોક્ષ રૂપે પરમતો પણ નથી. સ્વભાવ દ્રષ્ટિએ સમજાય છે, ન સમજાય હું કાંઈ નથી. ગ્રાહક પોતાનો પક્ષ વ્યવહારનો છોડે, હા હા આ વ્યવહારનો પક્ષ તૂટવો. અનંત અનંત કાળ ક્યાં પરિચય વ્યવહાર ઉપદેશ પણ વ્યવહારના ઠામ ઠામ, વિનાગમમાં પણ વ્યવહારનો ઉપદેશ ઠામ ઠામ. નિશ્ચયનો સાર વધારે બહુ થયો પણ એનું ફળ સંસાર છે. સુગનીનો પક્ષ કદી આવ્યો નહીં, એનો ઉપદેશ પણ વિરલ ક્યાં ક્યાં, પણ એના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને સમયસારમાં એનો ઉપદેશ આપવામાં આવ્યો છે. 171 પ્રશ્ન, રાજદેશને જીવની પર્યાય કઈ છે અને વળી તેને નિશ્ચયથી પૂતગલના પરિણામ કયા છે, તો અમારે નક્કી શું કરવું? જો અજમેરાભાઈ પ્રશ્નો પર પ્રશ્ન નામાનીભાઈ, કાલ તમે કહ્યું હતું ને, હા એમ છે, કેટલી ચોખવટ કરે છે પ્રશ્ન ઉત્તર આપીને, કેટલો વારંવાર ખુલાસો કરતા છે, ક્યાંક પકડાય છે તને ક્યાંક. એમ ફરીથી પ્રશ્ન, રાજદ્વેષની જીવની પર્યાય કઈ છે? જ્ઞાન છે ને, જ્ઞાન જ્ઞાન બધી અપેક્ષાને ખોલીને પી જાય. જ્ઞાન નો સ્વભાવ જે અપેક્ષાના કારણ હોય એ અપેક્ષાને જાણે જ્ઞાન, પણ દ્રવ્યને જાણ્યા પછી જાણે તો ત્યાગવાદ સાચો છે. દ્રવ્ય સ્વભાવને જાણવાનું છોડી દે તો એ ત્યાગવાદી છે. અપરાધ છે ધર્મ ધ્યાન ન હોય, આત્મ ધ્યાન રુદ્ર ધ્યાન હોય તો ધ્યેયનું અવલંબન લે તો આત્મ ધ્યાન રુદ્ર ધ્યાન ટળી જાય અને ધર્મ ધ્યાન શુદ્ધ ધ્યાન પ્રગટ થાય. ધ્યાન છે એ મોક્ષ માર્ગમાં જવા માટે, સંસાર માર્ગનો દુઃખનો અભાવ અને મોક્ષ માર્ગની શરૂઆત જ્ઞાન આત્માનું કરવું, એમાં આત્મલાભ થાય, દોષ ટળી જાય, નિર્દોષતા પ્રગટ થાય, આત્મા ટળે અને સંવર પ્રગટ થાય. દોષનો સ્વીકાર કર્યા પછી દોષ કેમ ટળે એનું જ્ઞાન બહુ મહત્વનું છે. દોષના સ્વીકાર માત્રથી દોષ ટળવાનો નથી, પણ દોષનો અભાવ કઈ રીતે થાય એ કળા હાથમાં આવે તો દોષનો અભાવ જરૂર થઈ જાય, સમક્ષ પ્રગટ બધાને થાય. પણ બીજું પડખું શુદ્ધનું રહી ગયું છે, એમ એને પહેલા વ્યવહાર શ્રદ્ધામાં લેવું પડશે. પર્યાયમાં અશુદ્ધતા આવી ગઈ તેથી આત્મા અશુદ્ધ થઈ ગયો એમ છે નહીં, અને રાગનો કરતા કયો હોય જીવને તો ત્યાં જીવ તત્વ સામાન્યનો કરતા નથી પણ વિશેષ અપેક્ષા એ કરતા કયો છે. એક સમયની પર્યાયમાં રાગ થાય બે પડખા હોય હોય બરાબર છે, પણ જે વિશેષમાં દોષ જોવો અપરાધ. હવે હું એમ પ્રશ્ન કરું છું કે એ દોષ સામાન્ય પડખાથી થયો છે કે વિશેષ પડખાથી સ્વતંત્ર થયો છે?
હવે મારો પ્રશ્ન એ છે કે જે નિખ્યાત્વ પર્યાયમાં જે અપરાધ થયો, તો એ જે અપરાધ થયો છે એનો સ્વીકાર થયો. હવે એનો કરતા એ કર્મથી થાય છે કે જીવના સ્વભાવથી થાય છે અપરાધ, એટલા પૂરતો મારો પ્રશ્ન છે. વિચારવા જેવો, વિચારવા માટે કહું છું, પરીક્ષા નહીં. અપરાધ ઉભો થયો છે ઉપચાર થી, આત્મા અપરાધ કરે છે એમ પણ કહેવાય, એમાં કોઈ વાંધો નથી. ઉપચાર બે નો ઉપચાર, ખરેખર ભગવાન આત્મા બંધ મોક્ષ નો કરતા નથી, એ તો બંધ મોક્ષ નો જ્ઞાતા છે. અરે એનો જ્ઞાતા કેવું એ પણ વ્યવહાર છે. અરે નાયક નો જ્ઞાતા એમ કેવું તે પણ વ્યવહાર છે. નાયક તો નાયક છે બંધ. રાગ દ્વેષને જીવની પર્યાય કઈ છે અને વળી તેને નિશ્ચયથી ઉત્પલા પરિણામ કયા છે, તો અમારે નક્કી શું કરવું? જો વ્યવહાર એ જીવના પરિણામ કયા અને નિશ્ચય એ પૂતગલના પરિણામ કહેવાય, તો હવે અમારે શું કરવું? આમાં આ વ્યવહાર હાચો કે નિશ્ચય હાચો, કે બે હાચું, કે બે નું સદાન કરવું, શું કરવું? કે બે નું કામ કરીને એકને ગૌણ કરીને એકને મુખ્ય કરવું, શું કરવું? મૂંઝવણ થઈ તમને એમ કે ઉત્તર. રાગ દ્વેષ એ તો જીવના પરિણામ. શું કહ્યું? એ તો જીવના પરિણામ, પણ એ પૂતગલના રસ્તે થતા હોવાથી અને જીવનો સ્વભાવ ભાવ ન હોવાથી સ્વભાવની દ્રષ્ટિ કરાવવા પૂતગલના લક્ષે થતા હોવાથી રાગ દ્વેષને પૂતગલના કયા છે? કેમ કે નિમિત્તને આધીન થઈને થતા ભાવને નિમિત્તના પૂતગલના ભાવ છે તેમ કહેવામાં આવે છે. આ નિશ્ચયનું કથન આ છે. વિવાદથી રાજભૂમિ પર્યાયમાં થાય છે, નિશ્ચયથી પર્યાય કર્મના સંગે થાય છે, માટે કર્મના પરિણામ છે એમ જાણીને એની ઉપેક્ષા કરીને દરેક સ્વભાવની દ્રષ્ટિ કર, તો તને અનુભવ થશે. થઈ ગયો. બોલો શ્રી પરમ પારી સદગુરુદેવ.